SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
શ્રોતા મિત્રો, 17મી સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં ઉજવવામાં આવે છે ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ ડે. આ દિવસ ખાસ એટલા માટે છે કારણ કે આ દિવસે ઓસ્ટ્રેલિયાના નાગરિક બનતા લોકો એ ઓસ્ટ્રેલિયન વેલ્યુ અપનાવે છે, ઓસ્ટ્રેલિયાને પોતાની કર્મભૂમિ તરીકે અપનાવે છે, પોતાના ઘર તરીકે અપનાવે છે, ઓસ્ટ્રેલિયાના સમુદાયને મદદરૂપ કરવા થવા માટે અને ઓસ્ટ્રેલિયાની પ્રગતિમાં પોતાનો ફાળો આપશે તેવી પ્રતિબદ્ધતા દાખવે છે, તેવી પ્રતિજ્ઞા લે છે. તો ચલો આજે તમારી મુલાકાત કરાવું મેલબર્નના ઉન્નતિ પટેલ સાથે, જે હાલમાં જ ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા છે. ઉન્નતિ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
થેન્ક યુ સો મચ હરિતાબેન.
તો સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછવાની ઈચ્છા થાય ઉન્નતિ, તમે કેવી રીતે ઓસ્ટ્રેલિયા આવ્યા અને અત્યાર સુધીની ઓસ્ટ્રેલિયાની સફર કેવી રહી?
જરૂર હરિતાબેન, હું 2012 સ્પાઉસ ડિપેન્ડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા આવી હતી અને ત્યાર પછી મેં હાઉસકીપિંગમાં ધીરે જોબ ચાલુ કરી 2.5 વર્ષ, પછી કેસિનોમાં જોબ ચાલુ કરી. હમણાં થોડા ટાઈમ પહેલા મને ટેક્સેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી છે, તો એ નોકરી ચાલુ કરી. સાથે સાથે હું જે વુમનના અમુક હેલ્પલાઇન હોય છે તો એની બી હું સેવાઓ આપું છું. અને 4 વર્ષ દરમિયાન મેં જોયું છે કે અહીંયા થોડી સ્ટ્રગલ ને બધું હાર્ડવર્ક બહુ પડે છે. સ્ટુડન્ટમાંથી તમે PR થાવ છો, PR માંથી સિટીઝન થાવ છો, તો ઇન બિટવીન તમારે ઘણી બધી જોબમાં પ્રોબ્લેમ થાય છે આમ તેમ. તો એવી બધી રીતે મેં અહીંયા બી જોયું છે. તો બસ જર્ની મારી ખૂબ જ સ્ટ્રગલ વાળી રહી હતી અને અત્યારે થોડીક મને સીધ રાહતની લાગણી પણ થાય.
ખૂબ જ આનંદ થાય કે તમે જેમ કહ્યું કે તમારે સંઘર્ષ કરવો પડ્યો અને સંઘર્ષ પછી તમને સફળતા મળી. તો અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે શું પ્રોસેસ છે સિટીઝનશીપ માટેની?
સિટીઝન માટે જૂના નિયમ પ્રમાણે મારે એવું હતું કે સૌથી પહેલા તમારે PR 4 વર્ષ તમારે ઓસ્ટ્રેલિયામાં રહેવા પડે અને 4 વર્ષ પછી જેવા તમે નાગરિક માટે એલિજિબલ થાવ છો તો એની એપ્લિકેશન હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે, પછી એક્ઝામ આપવાની હોય છે, પછી એ લોકો એક નવો ટાસ્ક એવો મૂકેલો કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. પછી ઇન્ટરવ્યુમાં ક્રાઇમ ચેક થાય, ઓફેન્સીસ કેટલા છે, તમારું હિસ્ટ્રી કેવી રહી 4-5 વર્ષની, એ બધું ચેક થતું હોય છે. અને લાસ્ટમાં એ બધું વેરિફિકેશન થયા પછી તમારો 5મો ટાસ્ક હોય છે એ શપથ લેવાનો, કે જે પ્લેજ કહીએ છીએ આપણે. તો આવી એ લોકોની પ્રોસેસ હોય છે.
ઉનાથી તમે જે રીતે વાત કરી કે આમાં એક ઇન્ટરવ્યુ હોય છે, એના વિશે થોડી વધારે વિગતમાં વાત કરશો કે ઇન્ટરવ્યુ શા માટે લેવામાં આવે છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તમારો ઇન્ટરવ્યુ કેવો રહ્યો, તમે શું ફેસ કર્યું?
ચોક્કસ હરિતાબેન, ઇન્ટરવ્યુ એ લોકો એટલા માટે ટાસ્ક એવો રાખેલો કારણ કે તમે નાગરિક બનવા જઈ રહ્યા હોય તો ઇંગ્લિશ તમારી હવે ફર્સ્ટ લેંગ્વેજ બનવા જઈ રહી છે. તો એમાં તમે કમ્યુનિટીને કેટલી હેલ્પફુલ થશો એની માટે એ લોકો ટાસ્ક રાખતા હોય છે, તમારી જસ્ટ પ્રોફિશિયન્સી કેટલી છે એની માટે. તો ઇન્ટરવ્યુ મારો ખૂબ જ ડર લાગતો હતો કે ભાઈ કોઈ ઇન્ટરવ્યુ જેવું આપ્યું હતું નહીં પહેલા. તો એને હું ઇન્ટરવ્યુ માટે ગઈ, એ લોકોએ મને ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછેલા, તમે ક્યારે આવ્યા, શું કર્યું, હવે તમારો શું પ્લાન છે કરવાનો. પણ એમાંથી હું 2-3 ક્વેશ્ચનની તમારી જોડે શેર કરવા માંગુ છું. જેમાં એક ક્વેશ્ચન એવો પૂછેલો કે તમે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની કોઈ મેચ હોય તમે કોને સપોર્ટ કરશો? તો મેં ઓસ્ટ્રેલિયા વિશે થોડી ઘણી એ લોકોને જવાબ આપેલા. પછી બીજો એ લોકોનો એવો હતો કે તમને લાગે છે કે કન્ટ્રી માટે કે કોઈ એવું પરિવર્તન કંઈ કરવા જેવું હોય? મેં એ લોકોને એવું મારું પર્સનલ ઓપિનિયન આપેલો કે જ્યાં સ્ટુડન્ટ્સ લોકો આવ, કારણ કે હું સ્ટુડન્ટ્સ ઉપર હતી તો મને ખ્યાલ છે કે સ્ટુડન્ટ્સ લોકોની હાર્ડ લાઈફ કેટલી હોય છે. તો એમાં ટેક્સેશન મેં એ લોકોને એવું મારો સુઝાવ આપેલો કે ટેક્સેશન જેવું ફિલ્ડ છે જેમાં તમે થોડી સ્ટુડન્ટ્સ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે થોડીક તમે રાહત કરી શકતા હોય ટેક્સની અંદર, તો એ બહુ સારું રહેશે. અને બીજું મેં ચાઇલ્ડ કેર વિશે એ લોકોને મારો ઓપિનિયન એવો આપેલો કે ચાઇલ્ડ કેરમાં જે લોકો લેડીઝ લોકો હોય છે, હાઉસ વાઇફ, કે જે લોકોને કામ કરવું હોય છે પણ કિડ્સના કારણે નથી કરી શકતા હોતા, તો રાત્રે અમુક લેડીઝને બી નાઇટ શિફ્ટ કરતા હોય છે, તો ચાઇલ્ડ કેરની અંદર એ લોકો કઈ એવી સુવિધાઓ રાખવી જોઈએ જેનાથી ફેમિલીઝને અને કન્ટ્રીને પણ ટેક્સની અંદર બધી રીતે એ લોકોનો બી ફાયદો જ થવાનો છે. તો આવા બધા મને ક્વેશ્ચન્સ પૂછેલા હતા.
તમને પૂછું છું કે તમે જે આખી પ્રોસેસ કરી એમાં તમારા માટે સૌથી વધુ અઘરી વાત શું રહી? શું તમને લાગતું હતું કે તમારા ઇન્ટરવ્યુ પછી તમે સરળતાથી ફર્સ્ટ એટેમ્પમાં જ સિટીઝનશીપની પરીક્ષા પાસ કરી જશો?
ના, ચોક્કસ મને થોડો ડર એક્ઝામ માટે. મને પર્સનલી એવું હતું કે જે ઓપ્ટિકલી ટેસ્ટ લેવાતી હોય છે એમાં મને ટ્રસ્ટ હતો કે હું ઇઝીલી પાસ કરી જઈશ, બીકોઝ એ બહુ સરળ પ્રશ્નો હોય છે કે ઇકોનોમીના, અને એ લોકો બુક પણ આપતા હોય છે વાંચવા માટે કે તમારું ઇકોનોમી છે કે ફાઇનાન્શિયલ પોલિટિક્સ, જે બી બધા ક્વેશ્ચન્સ હોય કન્ટ્રીને લગતા, પણ જે ઇન્ટરવ્યુ એના પછી મારું લેવાનું હતું, તો હું સતત ગભરામણ અનુભવતી હતી કે ભાઈ કેવું હશે શું હશે. તો એના હાફ એન અવર પછી મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. 3 કેસ ઓફિસર બેઠેલા હતા અને એ લોકોના જે ક્વેશ્ચન આન્સર હતા, તો એમાં મને ડિફિકલ્ટી ખૂબ લાગેલી કે એ લોકોની ઇંગ્લિશ, મારી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ છે, તો એ લોકોની મને લેંગ્વેજ સમજમાં નહીં આવે, મારાથી કઈ મિસ્ટેક થશે તો શું કરશે, કે એમના એ લોકો માર્કિંગને સ્કોર કરતા હોય છે શું હોય છે. તો મારી માટે આ ઇન્ટરવ્યુનું સૌથી વધારે મને અઘરું લાગેલું મારી પ્રોસેસમાં.
ઉન્નતિ, ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા છો, કેવું અનુભવી રહ્યા છો?
મને ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી અનુભવાય છે કે હું અહીંયા જો સિટીઝન છું, તો હું આ કન્ટ્રીને, એના લોકોને, હું મારે બને એટલા પ્રયત્નો એવા કરીશ કે આ કન્ટ્રીને હું મદદરૂપ સાબિત થઈ શકું અને કન્ટ્રી માટે હું કંઈક કરી શકું, કંઈક મારું યોગદાન આપી શકું. પણ દુઃખની લાગણી મારી માટે એવી છે કે ભાઈ હવે હું ઇન્ડિયાની વર્ષો સુધી આપણે રહેલા હતા, તો ઇન્ડિયાનો હવે આપણે નહીં રહેવાનું, એમ કે નાગરિક આપણે નહીં થઈ શકીએ. તો એવી સુખ દુઃખની લાગણી જેવું મને અત્યારે થોડું ફીલ થઈ રહ્યું છે.
ખરેખર એક મિશ્ર અનુભવ, અનુભૂતિ તો તમને થતી જ હશે. આશા રાખીએ કે તમને આગળના ભવિષ્યમાં ખૂબ સફળતા મળે. ઓસ્ટ્રેલિયન નાગરિક બનવા બદલ ફરીથી આપને એક વખત અભિનંદન. SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ હરિતાબેન, તમે મને SBS ગુજરાતી ઉપર આમંત્રણ આપી બોલાવી એની માટે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.